વાર્તા 139 સંવત 1971 ના ચૈત્ર સુદ છઠને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે, જ્યાં સુધી મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિમાં જોડાયો નથી ત્યાં સુધી બીજે હેત થઈ જાય છે ને ખોટા ઘાટ પણ થઈ જાય છે, માટે બીતા રહેવું છે। મહારાજ વિના જો ખોટો ઘાટ થશે તો જન્મ ધરવો પડશે। મૂર્તિનું ધ્યાન કરતા હોય તેમાંથી વાસના બહાર લાવે છે, માટે પુરુષોત્તમ રૂપ થઈને ધ્યાન કરવાનો આગ્રહ રાખે તો વાસના કુંઠિત થાય। જ્યારે મૂર્તિ આત્માને વિશે દેખે ત્યારે વાસના મૂળમાંથી બળી જાય। પછી સ્વામી ઈશ્વરચરણ દાસજીએ કહ્યું કે તમે આવા મોટા મળ્યા ને હવે અધૂરું રહેવા દેશો? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે સાચા થઈને મંડે તેનું પૂરું કરી દેશું, અને જે પ્રમાદી થઈને બેસી રહેશે તેનું તો અધૂરું રહેશે ખરું, માટે જે કરવાનું છે તે કરી લેવું, પણ જીવને ધ્યાન કરવું સારું ન લાગે। અમારે અહીં ભોજો ભક્ત હતા, તેમને સત્સંગ થયો ત્યારથી એકાદશીને દિવસે જળ પણ પીતા નહીં, અને ઘરનું માણસ મહાપાપી હતું, પણ સંગદોષ અડવા દીધો નહીં, તે મૂર્તિ અખંડ દેખતા। તેમને અમે કહ્યું, જે ભોજા ભક્ત, તમે તો વિદેહ મુક્ત છો। ત્યારે તેમણે કહ્યું, જે વિદેહી તો બિચારા ક્યાંય રઝળતા હશે, ને હું તો મહારાજની મૂર્તિમાં રહ્યો છું, એવા મોટા મુક્ત આજ આ સત્સંગમાં, ત્યાગીમાં ને ગૃહસ્થમાં ગણાક છે। આ સંતનું મહાત્મ્ય તો મન વાણીથી પમાય એવું નથી। આજ સાચી વસ્તુના આપનારા મળ્યા છે, તેના ઘરાક થાવું ને ત્રણેય અવસ્થામાં મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી। પછી વડી સ્વામીએ પૂછ્યું, જે જાગૃતમાં તો સ્મૃતિ રખાય, પણ સ્વપ્નમાં ને સુષુપ્તિમાં કેમ રખાય? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે મૂર્તિનો વેગ લાગીને તે વેગ જીવમાં પેસે તો ત્રણેય અવસ્થામાં મૂર્તિ ભૂલાય નહીં। એમ કહીને બોલ્યા, જે જીવને વાર્તા કરી કરીને થાકી જઈએ ને જ્યારે વાત કરતા રહી જઈએ એટલે પૂછે, જે કેમ કરીએ તો સર્વે ખોટ ટળે, અને કેમ કરીએ તો મૂર્તિનું સુખ આવે? પણ આ બધી વાતો થઈ તે ખોટ ટાળવાની ને મૂર્તિનું સુખ આવવાની જ થઈ છે। પોતાને તો જરાય કારસો આવવા દેવો નથી, અને ખોટ ટાળીને સુખિયા થાવું છે, એવા જીવના સ્વભાવ છે। જો ધ્યાનનો આગ્રહ થાય તો મૂર્તિ મળે, પણ ધ્યાનમાંથી તો ભાગીને પાછા આવતા રહે છે। પછી માસ્તર કેશવલાલે કહ્યું, જો ધ્યાનમાં મૂર્તિ દેખાય તો કંઈ બહાર ન આવે। ત્યારે બાપાશ્રી બોલ્યા, જે કાર્યમાંથી પ્રીતિ ટાળીને ધ્યાન કરે તો સુખ આવે ને પાછું ન અવાય, માટે માયાના પદાર્થમાંથી તથા મૂળ પુરુષના ને બ્રહ્મકોટીના ને અક્ષરકોટીના એ સર્વેના સુખમાંથી ને ઐશ્વર્યમાંથી લુખા થાવો, એમાં કાંઈ પણ માલ માનવો નહીં, ને શ્રી પુરુષોત્તમ રૂપ થઈને તેમની મૂર્તિમાં જોડાઈ જવો તો સુખિયા થવાય। માઈક સુખ તો રાખના પડીકા જેવા છે, તેમાં માલ મનાણો છે તો તેને અર્થે મહાદુખ સહન કરીને પણ માયા ભેડી કરે છે, તો જ્યારે સાચા સુખમાં માલ મનાય તો તેને અર્થે શું ન થાય? જો ખરો થઈને ધ્યાન કરવા માંડે તો જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાં ત્યાં મહારાજની મૂર્તિ ભાસે. જે જે શ્રીજી મહારાજને શરણે આવ્યા છે તેને આ વાર્તા જીવનદોરી રૂપ છે, પણ જે આજ્ઞા લોપીને વર્તે અને કહે જે કૃપા કરો તે તો ગાંડો છે. પછી કણભાના છોટા ભાઈએ પૂછ્યું જે સંકલ્પ બહુ થાય છે તેનું કેમ કરવું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે મલિન આહારને અશુદ્ધ સંગનો સંસ્કાર બંધાયેલો છે, માટે જો આહાર શુદ્ધ કરે અને મહારાજની અને મોટાની આજ્ઞા પાળનારાનો સંગ કરે તો ભૂંડા સંસ્કારનો નાશ થઈને શુભ સંસ્કાર બંધાય, એટલે માઈક ઘાટ થાય નહીં. માટે દેશકાળાદિક શુભ સેવવા ને આજ્ઞા પ્રમાણે દેહ નિર્વાહ કરવો ને બીજા ઠરાવ બધા પડ્યા મૂકીને ધ્યાન ભજન કરવું તો મહારાજને મોટા સહાયમાં ભળીને મૂર્તિ સિદ્ધ કરાવે ત્યારે તે સાધુ કહેવાય. જે નબળાનો જોગ રાખે ને મલિન આહાર રાખે તેણે તો ત્યાગીનો વેશ લીધો કહેવાય, પણ તે સાધુ ન કહેવાય. તેની તો મહારાજને મોટા સહાય કરતા નથી, એટલે માયા પરાભવ પમાડે છે. કલ્યાણને અર્થે સાધુ થયા હોય અને ધર્મ નિયમ લોપાઈ જાય તો પણ એમ જાણે જે આપણે સાધુ છીએ, પણ સાધુનો માર્ગ કયો છે તે તો જાણતા નથી. સાધુ એ તો બાળકની પેઠે માન રહિત વર્તવું. વાર્તા 139 પૂર્ણ.